અજય ભાઈ શેઠ, તમારો સવાલ છે કે બાર ભાવનાની ચિંતવન કરતા આ સંસારની અસારતા, દ્રવ્ય માત્રનું શાશ્વત હોવું અને પર્યાયથી અનિત્યતા સમજાય છે. દેહમાં રહેલી અશુચિ, મૃત્યુ અને મનુષ્ય ભવની મહત્તા વગેરે સમજાય છે. પણ કાળચક્ર, અનાદિભવનું ભ્રમણ, નર્ક, દેવલોક વગેરે જ્ઞાનીએ કહેલી વાતો એનો બુદ્ધિ સહજ સ્વીકાર કરતી નથી. જુઓ ભાઈ, જે વસ્તુ આંખે દેખાય છે તેને પણ આ જડ બુદ્ધિ જલ્દી સ્વીકાર કરવા તૈયાર નથી. તો જે વસ્તુ આંખે દેખાતી નથી તે બુદ્ધિ જલ્દી સ્વીકાર ન કરે તે સ્વાભાવિક છે. ભગવાન તો અવધિ જ્ઞાન સાથે જન્મ્યા, જે અમુક લિમિટ સુધીનું જોઈ અને જાણી શકતા હતા. છતાં પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થયું, જ્યાં સુધી કેવળ જ્ઞાનના પ્રકાશમાં રજે રજ સત્ય વસ્તુ ન જાણી ન જોઈ, ત્યાં સુધી મોઢું ખોલ્યું નથી. સંપૂર્ણ મૌન પાળ્યું છે, આર્ય મૌન પાળ્યું છે. કેમ કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થાય ને એ જ્ઞાનના પ્રકાશમાં રજે રજ જેમ છે તેમ ન જાણે, ત્યાં સુધી કોઈને કઈ કહેવા જાય તો ઉચ્છુત્ર ભાષણ આવી શકે છે. તો અવધિ જ્ઞાની વ્યક્તિ પણ વર્ષો સુધી મૌન રહી, ધ્યાન સાધના કરી, અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરી પછી હકીકતને જાણે છે. દુનિયા જેવી છે તેવી જોવે છે, પછી જ દુનિયાને જણાવે છે. તો આવી અનુભવ ગમ્ય બાબતો આપણી પાંગળી જડ બુદ્ધિ ક્યાંથી જાણી શકે, ક્યાંથી સમજી શકે? પણ ભગવાન પર જો પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા હોય તો, જો એકવાર શ્રદ્ધાથી સ્વીકાર્ય બને ને, તો પછી અનુભવથી પામવાની તાલાવેલી લાગે. તે માટે આત્માની સ્થિરતા જોઈએ. આત્માની સ્થિરતા માટે 18 પાપ સ્થાનકોમાંથી બહાર નીકળવું પડે, તો પછી મૌન ધ્યાનની સાધના ચાલુ થાય અને એ સાધના કરતા કરતા કર્મોની નિર્જરા થાય. કર્મોની નિર્જરા થતા થતા જ્યારે અમુક અંશે મૂળથી કર્મ નિર્જરે, તો આત્માનો પ્રકાશ લાદે, આત્માના દર્શન સમ્યક દર્શન થઈ જાય. અને આ અનુભવ જ્ઞાનથી અમુક વસ્તુ ઓટોમેટિક સમજાવા લાગે, શ્રદ્ધા વધવા લાગે, સાધના વધવા લાગે ને ગણતરીના જન્મોમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી તો કાળચક્ર, અનાદિભવ ભ્રમણ, નર્ક, દેવલોક બધું જ આ જ્ઞાનના પ્રકાશમાં સાદ્રશ જેવું છે તેવું દેખાય. અગર તમે ભવ્ય આત્મા હશો તો આ બધું જ તમારા માટે શક્ય છે. પણ તે માટે પુરુષાર્થ જરૂરી છે. જો આટલું સમજાઈ ગયું હોય તો હવે નક્કી કરો કે જ્યાં સુધી હું પોતે કેવળ જ્ઞાન મેળવીને હું પોતે આ દરેક વસ્તુ નજરો નજર ન જોઉં, ત્યાં સુધી જેણે જોયું છે અને જેવું જોયું છે તેવું જ આપણને જણાવ્યું છે તેના પર શ્રદ્ધા રાખીને માનો. કેમ કે આ બધી તર્ક બુદ્ધિથી સમજી શકાય એવું હોત ને આ બધું? તો મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી જંગલમાં રહી સાધના કરવાની શું જરૂર હતી? જંગલમાં ભગવાનને કેવળ જ્ઞાન આપવા કોણ આવ્યું? કોઈ શાસ્ત્રી આવ્યા, કોઈ પંડિત આવ્યા, કોઈ દેવ આવ્યા, કોઈ ઇન્દ્ર આવ્યા? ના ભાઈ ના, કેવળ જ્ઞાન તો એમની પાસે હતું જ, આપણા બધા પાસે પણ છે જ. એમનો આત્મા જ જ્ઞાનનો પુંજ હતો. કોઈ બહારના પાસે લેવા જવાનું હતું જ નહીં, કે કોઈ કેવળ જ્ઞાની પણ બીજાને કેવળ જ્ઞાન આપી શકે નહીં. એ તો પોતે જ પુરુષાર્થ કરી, પોતે જ પોતાના કર્મોને નિર્જરા કરી આત્માના જ્ઞાનને નિરાવરણ કરવાનો છે. હવે થોડું જરા અંશ માત્ર તર્કથી સમજી લો કે જો નર્ક જેવું કઈ હોત જ નહીં તો ભગવાનને એમ કહેવાની શું જરૂર હતી કે હું પણ નર્કમાં જઈને આવ્યો છું. તમે તમારી બાયોગ્રાફી લખવા બેસો ને તો જલ્દીથી તમારા કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં જણાવો. ભગવાને તો એક પણ નેગેટિવ પોઈન્ટ છુપાવ્યો નથી. અરે આ બીજી જ્ઞાતિના લોકો છે ને એ પણ દેવને માને છે, ગણપતિ દેવા ને અંબેમાં દેવી ને બધા માને છે. દેવો પણ નથી દેખાતા ને આપણને, છતાં આપણને કોઈને દેવલોકને માનવામાં કાંઈ વાંધો નથી, દેવદેવીની હસ્તીને માનવામાં કાંઈ વાંધો નથી. જો દેવલોક છે એમ મનાય છે તો પછી નર્કલોક પણ છે એમ માનવામાં શું વાંધો છે? દેખાતો તો બંનેમાંથી એક કે નથી. દેવલોકને માની શકો છો તો નર્કને કેમ નથી માની શકતા? અહીં પૃથ્વી લોકના માનવી તમારા 100 ગુનાની સજા કરી કરીને કેટલી કરી શકે? તમે 100 માણસના ગુના કર્યા કે 100 માણસના ખૂન કર્યા તો પણ તમે એક જ વાર મૃત્યુદંડ આપી શકશો. 100 વાર મૃત્યુદંડ નહીં આપી શકાય તો સમજો બાકીના 99 ખૂનની સજા ભોગવવાનું સ્થાન નર્ક છે. કરેલા અનેક પાપોની સજા ભોગવવાનું સ્થાન નર્ક છે. તમારા આત્મા જેટલું સત્ય અને ન્યાય બીજું કોઈ નથી. પોતાના જ કરેલા પુણ્ય ને પાપની અને એની સજા અને એની મજા બરાબર જ અંશ માત્ર ફેરફાર વગર પોતે પોતાને કરે છે. કોણ? આત્મા. આત્મા પોતે જ પોતાને પોતે જ કરેલા પાપ અને પુણ્યની સજા અને મજા બરાબર પોતે પોતાને કરે છે. ક્ષણે ક્ષણનો હિસાબ એની પાસે છે. એવું ગજબનું કોમ્પ્યુટર તમારી પાસે છે. પણ અફસોસની વાત છે, કરુણાની વાત છે કે માણસના મૃત્યુ સુધી માણસને પોતાના આત્માને મળવાનો ટાઈમ નથી. અનંતા ભવો પછી એક ભવ મળે છે માનવનો કે જેમાં માણસ ધારે તો પોતે પોતાના આત્માને મળી શકે, જોઈ શકે, જાણી શકે. પણ ના, શાશ્વત માટે, ધ્રુવ માટે, આત્મા માટે આખી જિંદગીમાં આપણને બિલકુલ ટાઈમ નથી. હવે રહી વાત કાળચક્ર અને અનાદિભવ ભ્રમણની. કાળ એટલે સમય. ભલે કોઈને દેખાતો નથી સમય, પણ સમય વીતી રહ્યો છે તે તો બધા જ જાણી સમજી શકે છે. બસ અનંતા સમયના એક નાનકડા ટુકડાનું નામ છે કાળચક્ર. એટલું સમજી શકાય ને તો પણ ઘણું થઈ શક્યું. ભગવાનને જે અનંતો કાળ વીતી ગયો અને અનંતો કાળ વીતશે તે કેવળ જ્ઞાનમાં જેવું દેખાય તેવું આપણને સમજાવ્યું. ગણધરોએ આગમમાં ગૂંથ્યું. આજે 2600 વર્ષ પછી એમાંથી જે અંશ માત્ર આપણી પાસે આવ્યું એનો અંશનો અંશ આપણે પામી શક્યા. સમજો તો એ પણ આપણા અહોભાગ્ય છે કે એટલું પણ આપણને મળ્યું. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં 27માં સવાલમાં કાળચક્ર સ્થૂળથી સમજાવ્યું છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 મેળવીને વાંચી જાઓ તો ઘણા બધા સવાલનું સમાધાન થઈ શકશે. ત્રણેય ભાગ થઈને 950 સવાલ છે. હવે અનાદિ ભવ ભ્રમણની વાત કરીએ ને તો નિગોદનો જીવ એક શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં 17.5 વખત જન્મ મરણ કરે છે. મતલબ કે એક શ્વાસોશ્વાસમાં જીવના 17.5 વખત ભવ ભ્રમણ થયું. અનંતાકાળ ચક્ર સુધી જીવ નિગોદમાં પડી રહી શકે છે તો જીવના કેટલા ભવ ભ્રમણ થયા કલ્પના કરશો તો ધ્રુજી ઉઠશો. નિગોદમાંથી નીકળ્યા પછી પણ 2000 સાગરોપમનો જ સમય જીવને મળે છે. એમાંય પુરુષાર્થ કરી મોક્ષ ન પામ્યો, કેવળ જ્ઞાન ન પામ્યો તો અનંત ભવ ભ્રમણ કરવા પાછું એકિન્દ્રિય કે નિગોદમાં પહોંચી જાય છે. ભવ ભ્રમણ દરેક આત્મા માટે અનાદિ છે, પણ એનો અંત છે. માનવ જન્મમાં પુરુષાર્થ કરી કર્મની નિર્જરા કરી કેવળ જ્ઞાન મેળવો તો ભવ ભ્રમણનો અંત પણ આવી શકે છે. ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈને કીધેલી આ બધી વાતો જો શ્રદ્ધાથી ન માની શકાતી હોય તો સાધના કરીને અનુભવથી માનો. પણ શ્રદ્ધા કે સાધના એક પણ કરવું નથી તો આ ફક્ત બુદ્ધિગમ્ય વસ્તુ નથી, એ પણ સમજી લો. બરાબર, જેને પણ આવા સવાલના જવાબ જાણવા હોય તે મારા પુસ્તકો પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 જે અત્યારે વિનામૂલ્ય ઉપલબ્ધ છે તે મેળવીને વાંચો. મારા ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવીને એમાં જોઈન થાઓ, જેથી આગળના પણ ઘણા બધા ઓડિયો સવાલ જવાબ ન સાંભળી શકશો. બધું વાંચી લીધા પછી, ઓડિયો બધા સાંભળી લીધા પછી પણ કોઈ સવાલ બાકી રહે તો જરૂરથી મને સવાલ કરો, આપની શંકાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. ઓકે, This audio is by Subodhi Masalia. My contact number is 88500-88567. તમારો સવાલ છે કે શું નામ તમારું? અમિતભાઈ દોશી. તમારો સવાલ છે કે દેરાસરમાં કંકોત્રી મુકાય કે નહીં? જનરલી કંકોત્રી આપણે આપીએ એનો અર્થ એ થાય કે તમે સામેલાને આમંત્રણ આપો છો આવવા માટે તમારા કાર્યક્રમમાં, રાઈટ? તો તમે આ જે લગ્નનું કાર્ય છે, જે સાંસારિક કાર્ય છે, એનું આમંત્રણ તમે ભગવાનને આપો છો કે જે વિતરાગ થઈ ગયા છે, ન રાગ છે ન દ્વેષ છે, જે અશરીરી થઈ ગયા છે, જે સિદ્ધ ભગવાન થઈ ગયા છે, એને લગ્નનું આમંત્રણ આપો છો કે ભાઈ અમારા ઘરે લગ્ન છે તમે આવજો? એ કોને આમંત્રણ આપવા માટે દેરાસરમાં કંકોત્રી મૂકી રહ્યા છો? કાંઈક તો વિચાર કરો કે શું કરી રહ્યા છો તમે, શેના માટે કરી રહ્યા છો? દેરાસરમાં કંકોત્રી મૂકીને મતલબ શું છે? તમે એને બોલાવો છો કે વિતરાગ પરમાત્મા આવો, તમે અમારા અમારા છોકરાને લગ્ન છે, લગ્નમાં આવો, આ પાપ કાર્યમાં ભાગીદાર થાઓ? આ બધું મિથ્યાત્વ છે, સમજ્યા વગરનું મિથ્યાત્વ છે. આવું કરાય જ નહીં. દેરાસરમાં કોઈ કંકોત્રીઓ મૂકવાની હોય નહીં, કોઈ પાપ કાર્યનું, કોઈ સાંસારિક કાર્ય જ નથી કરવાનું. અંદર પેસ્ટનની સીહી બોલવાનું છે. આ સાંસારિક કાર્યમાંથી નિવૃત્તિ લઈને હું અંદર આવું છું અને અંદર સાંસારિક કાર્યનું આમંત્રણ, પાપ કાર્યનું આમંત્રણ, અને પછી એ કંકોત્રીને થશે શું? જશે કચરામાં. જ્ઞાનની આસતના દરેક જણ જેટલું જલ્દી સમજે એટલું સારું છે. તમારો સવાલ બરાબર છે, દેરાસરમાં કંકોત્રી મુકાય જ નહીં. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 88500-88567. તમારો સવાલ છે, આપણો જીવ ભવી છે કે અભવી, એ કેવી રીતે સમજી શકાય? જુઓ, આ સવાલનો જવાબ ઘણી વાર અપાઈ ગયો છે, ઓડિયોમાં પણ આપ્યો છે, બુકમાં પણ આપ્યો છે. પેલા બધા ઓડિયો સાંભળી લો મારી પોડકાસ્ટ સ્ટુડિયોની લિંક મંગાવીને એની અંદર 500-600 ઓડિયો છે સવાલ જવાબના, એ સાંભળી લો. ત્રણેય બુકમાં જઈને 950 સવાલ જવાબ છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2 અને 3 એ વાંચી જાઓ. એ પછી જે સવાલ બચે એ સવાલ કરો, કેમકે એકના એક જવાબ હું રિપીટ ના કરી શકું. હવે આને થોડું શોર્ટમાં તમને સમજાવી દઉં કે જ્યારે જીવને એવી તાલાવેલી લાગે કે મને હું મોક્ષ ક્યારે પામું, એવી તાલાવેલી લાગે કે જેમ કે કોઈ પ્રેમી અને પ્રેમિકા પહેલી વાર મળવાના છે, ટાઈમ આપી દીધો છે, ટાઈમ જે આપ્યો છે તે વીતી ગયો છે, હજી પ્રેમિકા આવી નથી, અને પ્રેમીને જે મળવાની તાલાવેલી લાગે, ક્યારે આવે ક્યારે આવે ક્યારે મળીએ, એવી તાલાવેલી જો મોક્ષ માટે લાગી જાય કે મોક્ષથી ઓછું હવે કંઈ જોતું નથી, ક્યારે મોક્ષ મળે ક્યારે મોક્ષ મળે, સમજીને સમજ્યા વગર નહીં, બધા બોલે છે એમ બોલવાનું નથી, અંદરથી એવી તાલાવેલી લાગે કે આ ભવ ભ્રમણથી કંટાળો આવી ગયો હોય, હવે આવા જીવન જોતા જ નથી, આટલા દુઃખમાં ટેમ્પરરી સુખ આવે, પાછું દુઃખ તો છે જ, ક્યારે કપાઈ જશું, ક્યારે કોઈ ફાડી નાખશે, ક્યારે કોઈ મારી નાખશે, કેવા કેવા દુઃખમાંથી પસાર થઈશું, બહુ થઈ ગયું બહુ થઈ ગયું, હવે નહીં, હવે મને આ જન્મ મરણ જોતા જ નથી, હવે મને સંસારની એક એક વસ્તુ એક એક સંબંધ ફિક્કી લાગે છે. સ્મશાન વૈરાગ્યની વાત નથી, જ્ઞાનથી વૈરાગ્ય આવ્યો છે અને આ બધું જ ફીકું લાગે છે, અને મોક્ષ સુખની તાલાવેલી લાગી ગઈ છે. ત્યારે સમજવાનું કે જીવ ચોક્કસ ભવ્ય જીવ છે. પણ મારા હિસાબે આવા બધા કઈ સરવાળા બાદબાકી કાઢવાની જરૂર નથી, તમે મોક્ષ માટેનો પ્રયત્ન ચાલુ કરી દો, બસ ભવ્ય જીવ હશે તો આગળ વધવાના જ છો. બાકી તમે હિસાબ લગાડી દીધો કે ના ના મને તો તાલાબેલી લાગી ગઈ છે ને હું તો ભવ્ય જીવ છું, પછી શું? અરે જે બી જીવ છું તે છું, એમાં કોઈ ફરક પડવાનો નથી. હું મારો પ્રયત્ન ચાલુ કરી દઉં, આડો અવડો ટાઈમ બગાડ્યા બગાડ, દેટ ઇઝ ધ મેઇન થિંગ. ઓકે, તો તમને કોઈ પણ બુક્સ જોતી હોય, પોડકાસ્ટ સ્ટુડિયોની લિંક જોતી હોય, જે પણ જોતું હોય, તમે એડમિનજી કોઈ પણ એડમિનજીનો કોન્ટેક્ટ કરો અને એમને વોટ્સએપ કરો, લખો, તમને એ મોકલાવશે. અમારા પ્રવચન ગ્રુપ ચાલે છે, એમાં જોઈન થઈ જાઓ. ઓકે. દમયંતી બેન ગાલા મુંબઈથી, તમારો સવાલ છે કે ધાર્મિક શબ્દ અંતર્મુખ એટલે શું, વિસ્તારથી સમજાવશો. દમયંતી બેન, માણસ જન્મ્યો ને ત્યારથી બહિર્મુખ થઈને જ જીવ્યો છે. બહારની દુનિયામાં શું બની રહ્યું છે, શું બને છે, તે બધી જ જાણકારી એની પાસે છે, પણ પોતાના અંદરની દુનિયામાં અંતરની દુનિયામાં શું બની રહ્યું છે તે પોતે જાણતો નથી. બહારની દુનિયામાં જુએ છે કે દરેક વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, વૃક્ષ ઉગે છે મોટું થાય છે ને વર્ષો જતા નાશ પામે છે, સમુદ્રના તળિયે રેત જમા થાય છે, પાણીના દબાણથી પથ્થર બને છે, ધીમે ધીમે એમાંથી પર્વત બને છે, રેત અને માટી પર્વતમાં રૂપાંતર પામે છે, ઠંડી ગરમીને વરસાદથી પર્વતના પથ્થરો તૂટે છે, તેમાંથી મોટા પથ્થર, એમાંથી નાના પથ્થર, એમાંથી પાછી માટી કે રેત બની જાય છે. બહારની દુનિયામાં આ ઉપનેયવા અને વિગમેયવા સતત ચાલી રહ્યું છે. બહિર્મુખ માણસ આ જાણે છે, જુએ છે, પણ આવું જ કંઈક ઉપનેવા ને વિગમેવા આપણા શરીરની અંદર ચાલી રહ્યું છે તે માણસ અંતર્મુખ બનીને જોતો પણ નથી ને જાણતો પણ નથી. ભલે આખી જિંદગી વહી જાય, આખી જિંદગી બહિર્મુખતામાં વહી જાય, પણ અફસોસની વાત છે કે તેને કદી અંતર્મુખ થવાનું મન થતું નથી. બહિર્મુખ થયેલું મન બાદર છે. બાદર એટલે મોટું. બાદર મન અંતર્મુખતાનો અભ્યાસ ન કરી શકે. જો અંતર્મુખતાનો અભ્યાસ કરવો હોય તો મનને સૂક્ષ્મ બનાવવું પડે. જેમ કે પેન્સિલથી લખવું હોય તો એને અણી કાઢવી પડે. બુઠ્ઠી પેન્સિલ લખી શકે નહીં. તેમ બાદર મન અંતર્મુખતાનો અભ્યાસ કરી શકે નહીં તો મનને સૂક્ષ્મ કેવી રીતે બનાવવું? જુઓ, અહીં તહીં ભટકતું મન બાદર છે. એને એક જગ્યાએ ટેકવવામાં આવે તો તે સૂક્ષ્મ બને. તો એને સૂક્ષ્મ બનાવવા માટે આપણા ઋષિ મુનિઓએ ઘણા રસ્તા શોધ્યા, પણ સફળ ના રહ્યા. જેમ કે મૂર્તિ પર મન ટેકવ્યું, પણ જેવા મૂર્તિની સામેથી ખસ્યા કે મન ભટકવા લાગ્યું. તો કે ચાલો માળા ફેરવો, મંત્ર ગણો, એના પર મનને પકડો. શરૂ શરૂમાં તો માળા ને મંત્ર પર મન ટકતું, પણ જેવા હેબિચ્યુઅલ થયા એટલે કે મહાવરો થતો ગયો, તેમ તેમ એક બાજુ માળા ને મંત્ર ચાલુ હોય, બીજી બાજુ મન ક્યાંય ભટકવા ચાલ્યું ગયું. જેમ કે નવી નવી ગાડી ચલાવતા શીખતા હોય ને ત્યારે મન બરાબર એમાં જ વળગી ન રહે, પણ જેવું એની પ્રેક્ટિસ થઈ, મહાવરો થયો, કે પછી એક બાજુ મોબાઈલ પર વાતો બી ચાલે, બીજી બાજુ ગાડીએ પણ ચલાવાય. હવે મનને સૂક્ષ્મ બનાવવા કરવું શું? આત્માની સ્થિરતા કેવી રીતે કરવી કે જેથી અંતર્મુક્તાનો અભ્યાસ કરી શકાય? તો એક તો એ વાત ધ્યાનમાં આવી કે માણસ 18-18 પાપ સ્થાનકમાં ગળા ડૂબ બેઠેલો છે. તે પાપ તેના મનને સ્થિર થવા દેતું નથી. એ માટે જેટલું બને એટલું પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા લ્યો. વધારે ના બની શકે તો 48 મિનિટ માટે પાપમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લો. તેને સામાયિક કહ્યું. હજી વધુ થઈ શકે એમ હોય તો ઔષધ લો, જેથી 24 કલાક પાપમાંથી બહાર નીકળી શકે અને મનની સ્થિરતા કરી શકે, અંતર્મુખ બની શકે. એનાથી પણ વધુ ક્ષમતા કેળવાઈ હોય તો ચારિત્ર ગ્રહણ કરો, જેથી જીવનભર પાપમાંથી બહાર નીકળી અંતર્મુખ બની અંતરંગ ક્રિયા કરી શકે. વળી સૂક્ષ્મ બનેલું મન જ અંતર્મુખ બની શકે માટે એને એવી વસ્તુ પર ટેકવું કે જે હંમેશ તમારી સાથે જ છે, અને એ છે તમારા શ્વાસોશ્વાસ. તો તોફાની મનને એક કામ સોંપો કે તારા આવતા જતા શ્વાસને જોયા કર, બસ ફક્ત જોયા કર. તેને વધારવાના નહીં, ઘટાડવાના નહીં, કઈ યોગા કે પ્રાણાયામ નહીં, બસ નિરપેક્ષ બની જોયા કર. જો કે આ જેટલું બોલવું સહેલું છે ને, એનાથી કરોડો ગણું અઘરું કરે છે. જે કરે જાણે. તો નિરપેક્ષ બનીને જોયા કરવાથી મનનું બહાર ભટકવાનું ઓછું થશે. ધીરે ધીરે મહાવરો થતા મન શ્વાસોશ્વાસ પર ટકવા લાગશે. તોફાની મન, ભટકતું મન જેમ જેમ શ્વાસોશ્વાસ પર ટકવા લાગશે તેમ તેમ તે સૂક્ષ્મ બનશે, અંતર્મુક્તાનો અભ્યાસ કરવા સક્ષમ બનશે. આ સૂક્ષ્મ મન દ્વારા માથાથી પગ સુધીની, ચોટીથી ચરણ સુધીની અંતરયાત્રા કરી શકશો. અંદરના અણુએ અણુમાં શું ઘટિત થઈ રહ્યું છે તેનો અનુભવ કરી શકશો. ક્યાં શું અને કેવી સંવેદના ઉત્પન્ન થઈ રહી છે તેનો અનુભવ કરી શકશો. આ સંવેદના શું છે? પૂર્વ જન્મમાં કરેલા કર્મનું પ્રકટીકરણ, કરેલા કર્મોની આ ઉદીર્ણા છે. અત્યાર સુધી મન બહિર્મુખ હતું તો એનો અનુભવ નહોતું કરી શકતું. હવે સૂક્ષ્મ બનેલું મન અંતર્મુખ બન્યું છે, જે સંવેદનાનો અનુભવ કરી શકે છે. જે સાધકને માથાથી પગ સુધી એક સરખી ધારા પ્રવાહ રૂપી સંવેદનાનો અનુભવ થાય છે, તે સમજી શકે છે કે આ અંતરંગ ધારા પ્રવાહ એના પ્રતિક રૂપે જ બાહ્ય પ્રતિમાનો જળથી અભિષેક છે. વર્ષો જતા શબ્દો ભાષા બધું બદલાઈ જશે, પરંતુ આ પ્રતિક રૂપે પ્રક્ષાલ પ્રતિક રૂપે આ અભિષેક જોતા વિચારતા અનુભવતા એ ખ્યાલ આવશે કે આ વિદ્યા ખોવાઈ ન જાય, એના માટે આ પ્રતિક રૂપે આ બધું આપણા પૂર્વાચાર્યોએ સાચવીને રાખ્યું છે. અંતર્મુખ બનેલું મન શરીરમાં ઉત્પન્ન થતી સંવેદનાનો જ્યારે અનુભવ કરે છે, ત્યારે સુખદ સંવેદના પ્રત્યે જો રાગ ન કરે અને દુઃખદ સંવેદના પ્રત્યે જો દ્વેષ ન કરે ને બંને પ્રત્યે ન્યુટ્રલ રહે ને સમતામાં રહે, તો આ સંવેદના રૂપે ઉદીર્ણામાં આવેલા કર્મને નિર્જરા કરે છે. અંતર્મુખ બનેલું મન શરીરમાં ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા ને નાશ પામતા તરંગોનો અનુભવ કરી શકે છે. સંપૂર્ણ શરીર ઠોસ નથી, પરંતુ તરંગો જ તરંગો છે, વેવ્સ જ વેવ્સ છે. એનો અનુભવ તે પોતે જ્યારે જાતે કરે છે ત્યારે એ જાતે અનુભવે છે કે શું ઉપનેય વાત છે, શું વિજ્ઞેય વાત છે. ભગવાને કહેલા આ શબ્દનો અર્થ એને સારી પેઠે સમજાય છે. તે સમજી શકે છે કે બ્રહ્માંડમાં જે બની રહ્યું છે, કે દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, તે જ વસ્તુ આ શરીરમાં બની રહી છે. ક્ષણે ક્ષણે હજારો કરોડો તરંગો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. આ ઉપનૈવા અને વિજ્ઞેયવાને પેલે પાર કંઈક શાશ્વત છે, ધ્રુવ છે, તે જ મારો આત્મા છે. તો આ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા ને નાશ પામતા આ તરંગોને હું શું મોહ કરું, હું શું માયા કરું. જેને આ અંતર્મુક્તાનો સાક્ષાત્કાર થયો એને કહેવું નથી પડતું કે આ શરીર ક્ષણભંગુર છે, તેની આસક્તિ છોડો. કહેવાથી કે સમજાવવાથી કોઈની આસક્તિ છૂટી શકતી નથી. તેના માટે અંતર્મુખ બનવું પડે, જાત અનુભવ કરવો પડે. જાત અનુભવ કરે કે અંદર તો ઉપનૈવા અને વિજ્ઞેયવા ની કેવી ધમાલ ચાલી રહી છે. ભગવાને કહેલી આ ત્રિપદી ઉપનૈવા ધુમૈવા વિગમૈવા એનો અર્થ જ્યારે અંતર્મુખ થવાથી જાત અનુભવથી સમજાય છે, જણાય છે, ત્યારે કાયાની માયા ઓટોમેટિક તૂટે છે. તો બાહ્ય ભટકતા બહિર્મુખ બાદર મનને સૂક્ષ્મ બનાવવા પાપોમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લેવી, મનને શ્વાસોશ્વાસ પર ટેકવી, વચન અને કાયાને સ્થિર કરી સૂક્ષ્મ બનેલા મન દ્વારા ચોટીથી ચરણ સુધીની અંતરયાત્રા કરવી, સંવેદના રૂપે ઉદીર્ણામાં આવેલા કર્મને સમતામાં રહી નિર્જરા કરવી, એ જ છે અંતર્મુખતા. ખ્યાલમાં આવ્યું? અને એ જ છે અંતરંગ ક્રિયા. આવા જિજ્ઞાસુઓના આવેલા સવાલના જવાબ સાંભળવા માટે મારા ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવી એમાં દાખલ થાઓ. જાણો, સમજો, ન સમજાય તો સવાલ કરો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850 8 8 5 6 7.